आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमलजी रच्यू ग्रंथ एमना अकाळे अवसान ने कारणे अधूरो रह्यो, परंतु जेटलो लखायो ए अद्भुत लखायो। आ नवमो अधिकार छे, मोक्ष नो अधिकार छे। एमां आपणे पुरुषार्थी ज मोक्ष प्राप्ति ए वात नो विचार विमर्श करी रह्या छे। पुरुषार्थी ज मोक्षनी प्राप्ति थाय अने एमां आपणे पांच समवायनी वात लीधी। पांचमो समवाय तरीके आपणे पुरुषार्थने मूक्यो, बाकीना चार समवाय आपोआप आवीने मळे छे। एटले जीवे जो कंई करवानुं होय तो ते पुरुषार्थ करवानो रहे छे। पुरुषार्थ करे एटले बाकीनुं बीजुं एने प्राप्त थई जाय छे। ए पछी अहींया वधारे स्पष्टता करवा माटे पंडितजीए કેટલાક પ્રશ્નો લીધા અને પ્રશ્નોના જવાબ આપ્યા। એમાં પહેલો પ્રશ્ન એ લીધો કે ભાઈ દ્રવ્યલિંગી મુનિને પણ એ ગ્રહસ્થપણું છોડીને તપસ્યા બધું કરે છે, છતાં પણ એમને કંઈ સિદ્ધ ન થયું, તો પુરુષાર્થથી તો કંઈ ફાયદો ન થયો। એનો જવાબ આપ્યો કે એમાં પુરુષાર્થની દિશા કઈ છે, શુભની દિશાનો પુરુષાર્થ છે તો એમાં પુણ્યનો બંધ પડે છે, પણ શુદ્ધનો પુરુષાર્થ હોવો જોઈએ। બીજો પ્રશ્ન એ લીધો કે એવા બ્રહ્મનું કારણ પણ એ મોક્ષ જ છે, એ પણ કર્મ જ છે। બ્રહ્મનું કારણ એવો ભ્રમ રહ્યો એને મુનિને કે એ શુભને એ શુદ્ધ માની બેઠા, એવો ભ્રમ રહ્યો અને એમણે શુભનો જ પુરુષાર્થ કર્યો, તો પછી એમ કહે છે કે બ્રહ્મનું કારણ પણ કર્મ જ છે ને, એમાં પછી પુરુષાર્થ શું કરશે? એનો પણ જવાબ આપ્યો કે એ ભ્રમ તો જે મોહનું કામ કાર્ય છે એમ જો તું સમજતો હોય તો એ તો દૂર થઈ જાય એવું છે, કેમ કે સાચા ઉપદેશનો નિર્ણય કરવાથી જ ભ્રમ દૂર થઈ જાય છે અને મોહનીય કર્મ જે છે એનો તો ઉપશમ થાય છે, એટલે ત્યારે એ તો દૂર થવાનો જ છે। એ ખરેખર તો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો પછી કોઈ ભ્રમનું કારણ રહેતું જ નથી। નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, એથી મોહના એ સ્થિતિને અનુભાગ પણ ઘટી જાય છે। એટલે જે પુરુષાર્થ કરવાનો છે એ નિર્ણય કરવાનો, સાચો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરવાનો છે, એટલે કોઈ ભ્રમ રહેશે નહીં। સાચો પુરુષાર્થ ક્યાં કરવો એનો પણ નિર્ણય થશે। વળી પાછું કહે છે કે પણ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને, ઉપયોગ લાગતો જ નથી એને। ત્યારે પણ એમાં પણ કહે છે કે જો તારો ઉપયોગ બીજે બધે લાગે છે અને તને આમાં જ નિર્ણય કરવામાં તારો ઉપયોગ નથી લાગતો, એ તારો પોતાનો દોષ છે, એમાં કર્મનો કંઈ દોષ નથી, એમાં કર્મનું કાંઈ પ્રયોજન નથી। તું બીજે બીજી વસ્તુની અંદર નિર્ણયો કરે છે ને, તું એવું તારા સંસારિક કાર્યોમાં નિર્ણયો તો કરે છે, તો પછી તને એનો નિર્ણય કરવાની શક્તિ હોય અને શાસ્ત્રનો કેવા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, મોક્ષ માર્ગનો કેવો પુરુષાર્થ કરવો જોઈએ, એના સંબંધીનો નિર્ણય લેવા વખતે તને પછી ભ્રમ થઈ જાય કે એમાં તને કર્મ નડે છે, એટલે એ વાત બરાબર નથી। અને ત્યાર પછીથી એક પ્રશ્ન લીધો કે સમ્યક્ત્વ અને ચારિત્રનો ઘાતક તો મોહ છે, કેમ કે મોહની કર્મની અંદર દર્શન મોહની અને ચારિત્ર મોહની આવે, એટલે એમ માન્યતા પડી છે કે જ્યાં સુધી મોહનીય જાય નહીં ત્યાં સુધી દર્શન મોહનીય ન જાય એટલે સમ્યક્ત્વ ન થાય અને ચારિત્ર મોહનીય ન જાય એટલે ચારિત્ર ન થાય, એટલે એવા સમ્યક્ત્વ અને નિર્મળ ચારિત્રને માટે મોહનીય જવું જોઈએ, એટલે મોહનીય કર્મ ન જાય ત્યાં સુધી તો કંઈ થતું નથી. આવી એક ઊંધી માન્યતાને લઈને જીવ પુરુષાર્થ કરતો નથી. એટલે એ પ્રશ્ન મૂકી અને પંડિતજીએ એનો જવાબ આપ્યો છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તારો પોતાનો દોષ છે. તત્વનો નિર્ણય કરવામાં જો ઉપયોગને તું લગાવે તો પછી મોહનીયનો તો સ્વયં અભાવ થવાનો જ છે, કેમ કે કોઈપણ કર્મ છે એને સ્થિતિ બંધ છે, એટલે એ મંદ તો પડવાનું જ છે. જ્યારે તું પુરુષાર્થ કરીશ ત્યારે એ મંદ તો પડવાનું જ છે, એનો ક્ષય પણ થવાનો છે. એટલે જે કરવાનું છે એ તારે કરવાનું છે. તું બીજી જગ્યાએ તત્વના નિર્ણય કરવામાં, બીજી જગ્યાએ કોઈપણ પ્રકારના નિર્ણય કરવામાં તું જેટલો ઉત્સાહિત થાય છે એટલો તત્વનો નિર્ણય કરવામાં કેમ ઉત્સાહિત નથી થતો? પુરુષાર્થ એમાં કેમ નથી કરતો? અને ઉપદેશ પણ એ જ છે કે પુરુષાર્થ કરાવવા અને માટે થઈ અને આ બધો ઉપદેશ આપવામાં આવ્યો છે, એટલે પુરુષાર્થ થઈ શકે છે એવું એ માન્યતા છે અને એવો જ ઉપદેશ આપવામાં આવે છે. પુરુષાર્થ જો ન થઈ શકતો હોત તો પુરુષાર્થનો ઉપદેશ પણ આપવામાં ન આવતો હોત. એટલે એ તો આપણે પરંપરાએ જોઈ રહ્યા છીએ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ આપે છે અને એ ઉપદેશને ગ્રહણ કરી અને ગણધર આદિ એ પોતે આત્મસાત કરી લે છે. માત્ર કંઈ આગમોની રચના કરે છે એમ નથી. આપણે દરેક વખતે એમ તો કહીએ છીએ કે ભાઈ દિવ્ય ધ્વનિમાંથી ગણધર ભગવાને આ આગમોની રચના કરી, 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, પણ એ વાતની સાથે મુખ્ય વાત તો એ છે કે એ ગણધર ભગવાને જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એ બધું એમણે પોતે આત્મસાત કર્યું, એવું અનુભવ્યું અને પોતે એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે થઈ અને એમાં એનું યોગદાન મેળવ્યું. જે દિવ્ય ધ્વનિમાંથી જે આવ્યું એ પોતે આત્મસાત કર્યું, જેને લીધે થઈ અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એવી યોગ્યતા પ્રાપ્ત કરી શક્યા અને પછી શાસ્ત્રોની તો રચના થઈ છે. જ્યાં સુધી એમણે એવી યોગ્યતા પ્રગટ નથી કરી ત્યાં સુધી કોઈ એમણે શાસ્ત્રોની રચના કરી નાખી છે એમ નથી. એવી યોગ્યતા એમને થઈ છે અને પછી રોજ એ દિવ્ય ધ્વનિ સાંભળે છે તો એવા 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને એ જ પછી બીજા આચાર્યોને, બીજા મુનિઓને એ આપે છે. અને એવું આચાર્ય મુનિઓ પણ પરંપરામાં પોતે પહેલા પોતે એવી યોગ્યતા પ્રાપ્ત કરે, એને આત્મસાત કરે અને એમાંથી પોતાની શુદ્ધિની વૃદ્ધિ કરે અને એમ થયા પછીથી એ શાસ્ત્રો લખે છે. કોઈ સીધે સીધું આમ આવે ને તરત લખવા બેસી જાય કે કોપી મારવાની નથી અહીંયા પ્રભુ સમજ્યા વગરની કોપી, એવી વાત નથી કંઈ. એટલે મુખ્ય વાત તો એ છે કે એવી પરંપરા કામ કરે છે અને એ અનાદિથી એ પરંપરા કામ કર્યું છે. એટલે ઉપદેશ આપવામાં આવે છે પુરુષાર્થ માટેનો તો એ ઉપદેશ કાર્યકારી થાય છે. એટલે જીવો એ ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે, પણ જેને પુરુષાર્થ નથી કરવો એને માટે તો ઘણા કારણો છે. જેને પ્રમાદ કરવો છે એને માટે તો ઘણા જ નિમિત્તો છે. જેને પુરુષાર્થ કરવો છે એને તો પોતે સ્વયં પુરુષાર્થ ઉપાડશે તો જરૂર એને સફળતા મળવાની જ છે. હવે અહીંયા એ વાતમાં આપણે બીજો પેરાગ્રાફ બાકી રાખ્યો હતો એ અત્યારે હવે લઈ લઈએ. એટલે અહીંયા એ વાત કહે છે કે તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થશે. વળી તત્વ નિર્ણય ન કરવામાં કંઈ કર્મનો તો દોષ છે નહીં, પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે, તું મોટો થવા માંગે છે અને પોતાના દોષ કર્મ આદિને લગાવે છે. તો મારો તો આમાં કાંઈ દોષ નથી, કર્મને કારણે મને પુરુષાર્થ નથી ઉપડતો. આ મૂંઢતા કહેવાય. અને આવું જે જાણી જોઈને જે સમજી વિચારીને કરે છે ને પ્રમાદથી, એવા મિથ્યાત્વને પોષવા માટે થઈ એને મૂંઢતા રૂપે પરિણમે છે તો પછી એની દશા એવી જ થાય છે. એને ગતિ એવી જ મળે છે કે જ્યાં એ મૂંઢ રહી જાય, એને જ્ઞાન પછી થાય નહીં એમ જ થાય. જેને મૂંઢતા કરવી છે, જેને જ્ઞાન નથી કરવું, જેને પ્રમાદમાં રહેવું છે અને એવા ભાવે રહે છે, એવા વિકલ્પોમાં જ રહે છે, એને પછી બીજો ભાવ એવો જ મળે કે જ્યાં એ મૂંઢતા જ કરે, એને પછી જ્ઞાન નો કોઈ અવકાશ રહે જ નહીં, એવા નિમિત્તો પણ પ્રાપ્ત થાય નહીં. એટલે જીવ જે કંઈ કરી રહ્યો છે એ પોતે જ કરી રહ્યો છે. એને જો પુરુષાર્થ ઉપડે તો પછી એમાં બધું સવળું થવા માંડે છે. ઊંધો ગળો મૂકીએ ને તો એની ઉપર બધા ઊંધા ગળા જ રહે. ગુરુદેવ એ ઉદાહરણ બહુ સરસ આપે છે કે તમે પહેલો ઘડો ઊંધો મૂક્યો તો એની ઉપર પછી બીજો ઘડો તમે સીધો નથી મૂકી શકતા, પછી તમારે એની ઉપર ઊંધો જ મૂકવો પડે, બીજો પણ ઊંધો મૂકવો પડે ને ત્રીજો પણ ઊંધો જ મૂકવો પડે. એટલે એનો અર્થ એ કે તમે ઊંધાઈ કરી અને કર્મને દોષ આપો, કર્મને કારણે નથી થતું ને એમ કરીને જો પ્રમાદમાં રહો ને તો પછી એક પછી એક એવું જ થયા કરે, પછી આગળ પછી એમ જ સ્થિતિ થાય અને છેવટે એક ઇન્દ્રિયમાં જવાય, છેવટે એક ઇન્દ્રિયમાં જવાય. પણ જેને પુરુષાર્થ કરવો છે, જેને પુરુષાર્થ કરવો છે અને નિર્ણય કરે છે એક વખત કે ના, ભલે મારી વર્તમાનમાં ગમે તે સ્થિતિ છે, ભલે મને થોડી ઓછી સમજણ પડે છે, ભલે મને યાદ નથી રહેતું, તો પણ મારે આ કરવું છે એવો નિર્ણય કરીને એમાં લાગી જાય છે, એ તો આગળ વધી જાય છે, એ તો આગળ વધી જાય છે. જે બીજાઓ એવા પણ છે કે અમે તો સમજ્યા છીએ, અમને તો સમજણ પડે છે, એમ કરીને જે પ્રમાદમાં રહી જાય છે એ પણ પાછા પડે છે. એટલે એ વસ્તુનો પણ આપણે વિચાર કરવો રહ્યો કે હું જાણું છું, હું જાણું છું જેવા મિથ્યાભિમાનમાં રહી અને પુરુષાર્થને ચૂકી જઈશું તો પણ ચાલશે નહીં. નિયમિતતા બહુ મહત્વની છે. એક ધારો એક સરખો પુરુષાર્થ થવો જોઈએ અને એમાં પુરુષાર્થમાં વૃદ્ધિ થતી જવી જોઈએ, દિવસે દિવસે એ તરફનું વલણ વધવું જોઈએ. એ નહીં થાય તો પછી આ જીવન નકામું થઈ જશે. એટલે અહીંયા કહે છે કે વળી તત્વ નિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહીં, પણ તારો જ દોષ છે. તું પોતે મોટો રહેવા ઈચ્છે છે, મહંત રહેવા ઈચ્છે છે અને પોતાના દોષ કર્મ ઉપર લગાવે છે, પણ જીન આજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. જે જીનેશ્વરની આજ્ઞામાં છે એ એમ કોઈ ઉપર દોષ લગાવતો નથી. તારે વિશે કસાયરૂપ જ રહેવું છે, માટે આવું જૂઠ બોલે છે કે કર્મ દ્વારા મારો વિકાસ અટક્યો છે, કર્મને કારણે મને પુરુષાર્થ નથી થતો, આવું અસત્ય તું બોલે છે. એમાં ખરેખર તો તારા જ એ વિષય કસાય છે, એટલે તારી દ્રષ્ટિ હજી ઇન્દ્રિયોના વિષયોમાં જ રહી છે અને તને પુરુષાર્થ હજી ઉપડતો જ નથી. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? એટલે તને ખરેખર તો મોક્ષની અભિલાષા પણ નથી, તું માત્ર દેખાદેખીએ આ બધું કરી રહ્યો છે. સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. ધંધા રોજગારની બાબતમાં એ નિષ્ફળ જાય તો કંઈ મૂકી નથી દેતો, ફરી પાછો કરે છે. કમાવા માટે જાય છે, એક વખત સફળતા નથી મળતી તો ફરી પાછો બીજી રીતે કરે છે, બીજાને પૂછે છે, બીજાની સલાહ લે છે, ત્યાં પોતાની ભૂલ થઈ એ સુધારે છે અને પાછો પ્રયત્ન કરે છે. એટલે એમાં તો કંઈ મૂકી નથી દેતો અને પુરુષાર્થ ગુમાવી દેતો નથી, પણ અહીંયા એ મોક્ષને દેખાદેખીએ ઉત્કૃષ્ટ કહે છે, પણ તેનું સ્વરૂપ એને ઓળખ્યું નથી, એને હિતરૂપ જાણતો નથી. અને હિતરૂપ જાણીને જો એનો ઉદ્યમ કરે તો પછી એને જરૂરથી એ માર્ગની પ્રાપ્તિ થાય, એને ઉદ્યમ એ પ્રકારનો પુરુષાર્થનો જ બને. પ્રશ્ન ફરી પાછો એક મૂક્યો છે અહીંયા કે તમે કહ્યું તે સત્ય છે. હવે મને એમ લાગે છે કે વાત તો બરાબર છે કે એમાં પુરુષાર્થનો દોષ છે, મારા પુરુષાર્થ નબળો પડે છે. તો કહે છે કે તમે કહ્યું તે સત્ય છે, પરંતુ દ્રવ્ય કર્મના ઉદયથી ભાવકર્મ થાય છે અને ભાવકર્મથી દ્રવ્ય કર્મનો બંધ થાય છે, વળી પાછા તેના ઉદ્યમથી ભાવકર્મ થાય છે. એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે? આ અડધું પડધું સમજ્યો એને એને આવા વિચાર આવે. પૂરું સમજે નહીં, શાસ્ત્રનો પૂરો અભ્યાસ કરે નહીં અને એકાદ બે સ્વાધ્યાય આડા અવળા સાંભળી લીધા હોય અને બે ચાર વસ્તુ જાણતો હોય એટલે પછી આવી રીતે એ ઊંધા અર્થ કરે. જેમ કે ક્રમબદ્ધ પર્યાય. હવે હજી ક્રમબદ્ધ પર્યાયને પ્રભુ તારે સમજવાને ઘણી વાર છે અને તું ક્રમબદ્ધ પર્યાય વિશે બોલવા બેસી જાય છે. આ વાત કંઈ બરાબર નથી. સમ્યક દ્રષ્ટિ છે એને ક્રમબદ્ધ પર્યાય હોય, પણ છતાં એ સમજવું હોય તો એવા જે માર્ગમાં છે અને જે સમજ્યા છે એની પાસેથી સમજવું જોઈએ અને એ વિશે જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી કંઈ બોલવું ન જોઈએ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એ કંઈ સહેલી વાત છે? કોને નિર્ણય થાય? સમ્યક દૃષ્ટિને થાય. છતાં પછી એ ગમે તેમ પછી બોલે છે અને કંઈ કંઈ નાની નાની વાતોમાં એને ક્રમબદ્ધ પર્યાય તરીકે હાસ્યાસ્પદ બનાવી દે છે. એટલે જે લોકોને અડધું જ્ઞાન છે ને એ બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અહીંયા પણ આ જે લીધું ને એમાં પણ એવી જ રીતે વાત કરી કે દ્રવ્યકર્મથી ભાવકર્મ ને ભાવકર્મથી દ્રવ્યકર્મ એવી રીતે થાય તો પછી મોક્ષ કેવી રીતે થઈ શકે? કેવો વિચિત્ર પ્રશ્ન કર્યો. પણ એવો જ પ્રશ્ન થાય ને, પૂરું જાણે નહીં એટલે એવો જ પ્રશ્ન થાય. ખરેખર સ્વરૂપ કેવું છે કે દ્રવ્યકર્મનો ઉદય જે છે એનાથી કંઈ ભાવકર્મ થાય છે એમ નથી. દ્રવ્યકર્મનો ઉદય આવે છે અને પછી એ સંયોગો રૂપે પ્રાપ્ત થાય, એને પોતાના આત્મામાં એ સાતા કે અસાતા રૂપે પ્રાપ્ત થાય કે શરીરમાં કોઈ પણ પ્રકારે એને એ પ્રાપ્ત થાય ઉદયો, એની સાથે એ જોડાય તો પછી આશ્રવ થાય અને ભાવબંધ થાય. પણ એ ઉદય જે આવ્યા એ ઉદયની સાથે નથી જોડાતો તો પછી એમાં ક્યાં ભાવકર્મ બંધાય છે? દ્રવ્યકર્મનો ઉદય આવ્યો એ વાત તો બરાબર, અને પછી ઉદય આવે ફળ આપી અને ખરી જાય, પણ એ વખતે એની સાથે જોડાય છે. એ જોડાય છે એટલે એમાં એકત્વ બુદ્ધિ કરે છે, એમાં કર્તા ભાવ કરે છે, એમાં એ ઇષ્ટ બુદ્ધિ કરે છે, તો પછી એને એવા ભાવ થવાને કારણે આશ્રવ અને ભાવબંધ થાય એટલે ભાવકર્મ થાય. પણ એ નથી કરતો તો નથી થતું. એટલે એવું નથી કે દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય જ, એવો તો કોઈ નિયમ નથી. પણ મિથ્યાત્વ છે, મિથ્યા માન્યતા છે, અજ્ઞાન છે, એટલે એ એમ ઉદયોની સાથે એ જોડાઈ જાય છે એટલે એને ભાવબંધ થાય છે. અને ભાવબંધ થાય, ભાવકર્મ થાય એટલે એના નિમિત્તે દ્રવ્યકર્મનો બંધ થાય, એ વાત બરાબર છે. અને પછી એ પાછા દ્રવ્યકર્મનો ફરી પાછો જ્યારે ઉદય આવે ત્યારે વળી પાછો એને ફરીથી એની સાથે જોડાવાથી ભાવબંધ થાય. પણ જો જોડાતો નથી તો એ ભલે ને કર્મ ઉદયમાં આવ્યું એની સાથે ન જોડાય તો એ શાંત ભાવે રહે, સંવરના ભાવે રહે તો નવા કર્મ બંધાતા જ નથી, એ નિર્જરાજ થાય છે. એટલે આ વાતને એ નથી સમજતો એટલે આવા ઊંધા પ્રશ્ન કરે છે. હવે એ સિવાય પણ બીજી જે વાત છે એ પંડિત જે ઉત્તર રૂપે આપી છે અહીંયા કે ભાઈ મોક્ષનો ઉપાય કઈ રીતે થઈ શકે આ દ્રવ્યકર્મ ને ભાવકર્મને બધું છે છતાં પણ, તો એ વાત પણ આપણે અહીંયાથી સમજીએ. પંડિતજી કહે છે કે કર્મનો બંધ અથવા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો એમ જ છે. હંમેશા એ કર્મબંધના ઉદય એક સરખા એમ જ રહ્યા કરે તો એમ જ છે, પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મોનું પણ ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ આદિ થતા તેની શક્તિહીન અધિક થાય છે. એટલે કે એક બીજી વાત આમાં સાથે લીધી કે પૂર્વે જે કર્મ બાંધ્યા છે એ કર્મ એક સરખા રહેતા નથી, ફરી પાછા નવા તારા પરિણામ થાય. જે તે પાપના બંધ કર્યા હતા અને હવે તું એ જ પ્રકારે પુણ્યના બંધ કરે છે તો એમાં એ ઉત્કર્ષણ કે અપકર્ષણ થાય કે સંક્રમણ થાય. ઉત્કર્ષણ થાય એટલે વધે અથવા તો અપકર્ષણ થાય એટલે ઘટે, અથવા તો સંક્રમણ થાય એમાં તો પછી પ્રકૃતિ પણ બદલાઈ જાય. એટલે એવું એ થઈ શકે છે. એક વખત પાપના બંધ પડ્યા હોય અને પછી પુણ્યનો ખૂબ બધો બંધ પડે છે તો એમાં કર્મમાં ફેરફાર થાય છે. અને એ આપણે સમજ્યા છીએ કે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખીએ અને એ જે ખારું લાગે એ જ ગ્લાસની અંદર બીજું 5 ગ્લાસ પાણી સમાય એટલું જો ભેળવવામાં આવે તો પછી એ બધી ખારાશ ઓછી પડી જાય છે. અને એમાં ગળ્યું પાણી એક માટલું ભરીને નાખ્યું હોય અને એ મેળવવામાં આવે તો પછી પેલી ખારાશ જણાતી પણ નથી. એટલે એ રીતે એમ કહી શકાય કે એ ખારું પાણીને બદલે મીઠું જ સ્વાદમાં લાગે છે એટલે એને આપણે સંક્રમણ કહીએ. અને જે ખારાશ ઘટે છે અથવા તો જો એ પાપ કર્મનો ઉદય છે એમાં બીજું વધારે પાપ ઉમેરવામાં આવે તો એ પાપ વધે છે, તો એમાં એ ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે એટલે વધઘટ થાય છે. તો એ રીતે જોવા જઈએ તો એમાં ફેરફાર તો હંમેશા થયા જ કરે છે, કેમ કે જીવ દરેક સમયે કોઈને કોઈ ભાવ કરે છે અને એ ભાવ છે તે વિભાવ ભાવ છે, કાં તો શુભ ભાવ છે ને કાં તો અશુભ ભાવ છે. શુદ્ધ ભાવમાં તો એ નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે જ હોય, એ સિવાય નિર્વિકલ્પ ધ્યાનની દશા નથી, પોતાના સ્વરૂપમાં નથી, તો એને ભાવ તો વર્તે જ છે. અને એ ભાવ કેવા છે, શુભ કે અશુભ, એમાંથી એક પ્રકારે હોય. એટલે દરેક સમયે એ કોઈ એને કોઈ કર્મ તો બાંધે જ છે, અને એ કર્મ પૂર્વે જે બાંધેલા કર્મ છે એની અંદર એ રીતે ઉત્કર્ષણ કે અપકર્ષણ કરે છે, અને ક્યારેક વધારે હોય તો પછી સંક્રમણ પણ થાય છે. એટલે એની અહીંયા વાત કરી છે કે તેની શક્તિહીન અધિક થાય છે, ઓછી થઈ જાય, તેથી તેનો ઉદય પણ પછી જ્યારે આવે ત્યારે શું થાય, મંદ ઉદય થાય કે તીવ્ર ઉદય થાય, અને તેના નિમિત્તથી નવીન બંધ પણ મંદ તીવ્ર થાય છે. તેથી સંસારી જીવોને કર્મ ઉદયના નિમિત્તથી કોઈ વેળા જ્ઞાન આદિ ઘણા પ્રગટ થાય છે, કોઈ વેળા થોડા પ્રગટ થાય છે, કોઈ વેળા રાગ આદિ મંદ થાય છે, કોઈ વેળા તીવ્ર થાય છે, એ પ્રમાણે પલટના થયા કરે છે. અને બીજી વાત કે આપણે જે કહ્યું એ પ્રમાણે જો એ જાગૃતિ રાખે અને દ્રષ્ટાભાવ કેળવે છે તો પછી એને પરિણામો જે છે તે મંદ થાય છે, એની વાત આગળ કરે છે. ત્યાં કદાચિત સંઘની પચેન્દ્રિય પર્યાપ્ત પર્યાય પામ્યો ત્યારે મન વડે વિચાર કરવાની તેને શક્તિ પ્રગટ થઈ, વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય છે તથા કોઈ વેળા મંદ થાય છે. હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં તો વિષય કષાય આદિના કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય. રાગ આદિનો તીવ્ર કષાય હોય એ વખતે પ્રવૃત્તિ એની એમાં જ હોય, વિષય કષાયમાં જ હોય, એ ઇન્દ્રિયોના વિષયમાં ખૂબ 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 તીવ્રતા કરીને રહેલો હોય, એટલે એવા જ કાર્યોમાં એની પ્રવૃત્તિ હોય. તથા રાગ આદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશ આદિનું નિમિત્ત બને, એને એવા સંયોગો મળે કે એને જ્ઞાની પુરુષનું ઉપદેશ સાંભળવાનું બને, અથવા તો એને એવા શાસ્ત્ર વાંચન આદિ બને કે કોઈક રીતે એને તીર્થંક ભગવાનની વાણી સાંભળવા મળે કે જેવું એવું એનું પુણ્ય, એટલે મંદ કષાય થયો છે ત્યારે, મંદ ઉદય વર્તે છે ત્યારે, પૂર્વે કરેલા કર્મનો જ્યારે મંદ ઉદય હોય ને એ વખતે આ બધું પ્રાપ્ત થાય. પુણ્યનો ઉદય જાય છે એ ખરેખર જોવા જઈએ તો એને આપણે મંદ ઉદય કહીએ છીએ. એટલે એ રાગ આદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશ આદિનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને તે ઉપદેશ આદિકમાં ઉપયોગને જોડે. હવે એ તો પૂર્વકર્મના નિમિત્તે જે સંયોગ મળ્યા, મંદ ઉદય વર્તે છે અને એ વખતે એને સ્વાધ્યાય કરવાનું મન થયું, સત્સંગ કરવાનું મન થયું, અને એવા સત્સંગીઓ મળી રહ્યા, એવા પુસ્તકો મળ્યા જેના દ્વારા એ સ્વાધ્યાય કરે છે, સીડી પ્રવચનો પ્રાપ્ત થયા, આ બધું મળ્યું, પણ એ બધામાં એ પોતે પોતાના ઉપયોગને જોડે તો ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ થાય. એટલે એ પોતે એ વખતે પુરુષાર્થ કરે છે તો એને ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે, તથા નિમિત્ત ન બને અથવા પોતે પુરુષાર્થ ન કરે, એટલે નિમિત્ત ન બને એટલે એને એવો પુણ્યનો ઉદય ન વર્તતો હોય, અને પાછું બીજું કે એવો વર્તતો હોય અને પોતે પુરુષાર્થ ન કરતો હોય અને બીજા કાર્યમાં જ પોતે પ્રવર્તતો હોય તો પછી શું થાય, તો પછી એને એ કોઈ ઉપદેશ કાર્યકારી નિવડતો નથી કે કંઈ થતું નથી, એને રખડવું જ થાય. આગળ પણ વાત કરે છે કે વિચારશક્તિ તો સંઘની પચેન્દ્રિયને મળી છે અને એને બધી પર્યાપ્તિ છે, બીજું બધું ઘણું મળ્યું છે, એટલે એ વખતે એ પોતે એવા મંદ ઉદય વખતે એ ધારે તો નક્કી કરે તો પુરુષાર્થ કરી શકે છે. પણ જેને વિચારશક્તિ મળી જ નથી એનું વિચારાનું શું, જેને વિચારશક્તિ મળી જ નથી એનું શું થાય, એનો વિચાર કર્યો, એકેન્દ્રિય છે બિચારા વિચારી નથી શકતા, બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય વાળા અસંગનીઓ પણ એવું વિચાર કરી નથી શકતા, પોતાના હિતને સમજી નથી શકતા, એમનું શું. એની વાત અહીંયા કરે છે કે વિચારશક્તિ રહિત જે એકેન્દ્રિય આદિ છે તેને તો ઉપદેશ સમજવાનું જ્ઞાન જ નથી, તથા તીવ્ર રાગ આદિ સહિત જીવોનો ઉપયોગ ઉપદેશમાં જોડાતો નથી. માટે જે જીવ વિચારશક્તિ સહિત હોય, વિચારશક્તિ સહિત હોય એટલે સંઘની પચેન્દ્રિય હોય, તથા જેમને રાગ આદિક મંદ હોય તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે તો તેનું ભલું થાય, અને એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે. એટલે પુરુષાર્થ કાર્યકારી એને જ થાય છે, કોને, સંઘની પચેન્દ્રિય જે વિચારશક્તિ ધરાવે છે અને એને રાગાદિક મંદ થયા છે એટલે પુણ્યનો એવો ઉદય વર્તે છે કે ધર્મ માર્ગમાં પ્રવર્તી શકે, એને ઉપદેશના નિમિત્તો પણ મળ્યા છે, એને સમજણ શક્તિ પણ મળી છે, એને એ રીતે જ્ઞાનાવરણીય જે છે એ પણ એનો પણ મંદ ઉદય વર્તે છે. એટલે એવું બધું જ્યારે મળ્યું છે અને પછી માત્ર એક પુરુષાર્થ જ બાકી રહ્યો છે અને જો પુરુષાર્થ કરે છે તો એને એ કાર્યકારી થાય છે. પણ જેને બધુંમાંથી કંઈ મળ્યું નથી, બિચારા એકેન્દ્રિય છે, એની તો દશા જ ખરાબ છે. એકેન્દ્રિય આદિ તો ધર્મ કાર્ય કરવા માટે સમર્થ જ નથી, એટલે તેઓ કેવી રીતે પુરુષાર્થ કરે? તથા તીવ્ર કષાય પુરુષાર્થ કરે તો તે પાપનો જ કરે, પણ ધર્મ કાર્યનો પુરુષાર્થ થઈ શકે નહીં. એકેન્દ્રિયને પર્યાપ્તિ નથી એટલે બિચારાને ખૂબ દ્વેષ થાય છે. દ્વેષ એટલે આર્ત ધ્યાન ખૂબ હોય, કંઈ પ્રાપ્ત ન થયું એટલે આર્ત ધ્યાન બહુ જ થાય. એ દુઃખી દુઃખી છે એટલે આર્ત ધ્યાનને લીધે થઈ અને એ પાપનો જ બંધ કરે છે, એટલે ફરી પાછા એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિય જ થાય છે. એટલે પાપનો જ પુરુષાર્થ એમને થાય છે. તીવ્ર કષાય એવા જ થાય છે કે જેમાં એમને પાપનો બંધ પડે છે અને પાપના બંધને કારણે ફરી પાછા એકેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જ જાય છે. એટલે એકેન્દ્રિયમાં ઘણો કાળ વીતી જાય છે જીવનો. એકેન્દ્રિયમાં એક વખત ગયો પછી એમાંથી બહાર નીકળવું અતિ 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 દુર્લભ છે. એ બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. એકેન્દ્રિયમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. જીવ નિગોદમાંથી બહાર નીકળે છે એટલે એમ કહેવામાં આવે છે કે જાણે રત્ન ચિંતામણી એને પ્રાપ્ત થયો. એકેન્દ્રિયમાંથી એ બે ઇન્દ્રિય થાય છે એકેન્દ્રિયમાંથી, એ પણ મોટી વાત છે. અહીંયા તો પંચેન્દ્રિય થયો, સંજ્ઞી થયો, વિચારી શકે એવો થયો, બધી અનુકૂળતાઓ મળી, કોઈ ચિંતા નથી, ખાવું પીવું રહેવું બેસવું ઉઠવું બધી સુવિધાઓ એકદમ સરસ મળી, સાંભળવા માટેની વાંચવા માટેની પણ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ, છતાંય પ્રમાદ કરે. હવે એને તો શું કહેવું, બધું મળ્યું છે છતાં પણ એ પ્રમાદ કરે છે. તો એમ વિચારતો નથી કે આ પેલા બધા જીવોની બિચારાની કેવી હાલત છે ને હું તો કેટલો બધો આગળ આવી ગયો, એ બધા કરતા કેટલો આગળ વધી ગયો. એ વાતનો જો એ વિચાર કરે ને તો એને સમજાય કે પોતાનું સ્થાન ક્યાં છે અને પોતે શું કરવું જોઈએ. આ નાની નાની અમથી વાતોની અંદર એ આખો દિવસ બગાડી નાખે છે ને, એ યોગ્ય નથી, એ યોગ્ય નથી. સંઘની પચેન્દ્રિય થયો છે, આટલી સમજ શક્તિ બુદ્ધિ મળી છે, તો હવે ધર્મ નહીં કરે તો ક્યારે કરશે? આનાથી વધારે સારા સંયોગો શું મળવાના છે? એ વાત એને સમજવાની છે. અને એટલા માટે એણે હંમેશા વ્યાખ્યાનમાં 5 મિનિટ જોઈ રહેવું અને જોવું કે આ બિચારા જીવોની કેવી હાલત છે અને ક્યારે એમાંથી બહાર નીકળશે અને ક્યારે એ મનુષ્ય થશે. અને મનુષ્ય થશે તો એ શું, અત્યારે આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે કેટલા મનુષ્યો ધર્મ પામે છે, કેટલા મનુષ્યોને સાચી સમજ છે. એટલે બધું જ સરખું વ્યવસ્થિત અનુકૂળ પ્રાપ્ત થવું બહુ અઘરું છે, બહુ દુર્લભ છે. અને એને એવા બધું પ્રાપ્ત થયું હોય એવા સમયને આપણે વેડફી નાખીએ એ કેમ ચાલે? આપણો એક એક સમય, એક એક સેકન્ડ આપણી કેટલી બધી કિંમતી છે એનો વિચાર કરવાની જરૂર છે. જેટલો સમય આપણો ગયો છે એટલો સમય હજી આપણી પાસે રહ્યો છે? નથી રહ્યો, નથી રહ્યો. મોટાભાગના જીવો અત્યારે હું ધારું છું ત્યાં સુધી આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ એમની ઉંમર અત્યારે જેટલી છે એટલી હજી હવે બાકી ઉંમર રહી નથી. કદાચ કોઈ એની બાકી રહી હોય, આયુષ્ય હજી બાકી હોય તો પણ શું, એ કેટલા વર્ષ, તો વધારેમાં વધારે કેટલા વર્ષ રહેવાનું? બીજા તમને 100 વર્ષ મળવાના છે, બીજા 60, 70, 80 વર્ષ મળવાના છે. અને એટલો સમય સુધી પણ બધી ઇન્દ્રિયો અને બધું બરાબર રહેશે એ નક્કી છે? કેટલા વર્ષ છે? એવા એક એક સેકન્ડની કિંમત છે અને એ સેકન્ડ આપણે ગુમાવી દઈએ બરાબર નથી લાગતું. માટે જે વિચાર શક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે ઉપદેશ આદિકના નિમિત્તથી તત્વનિર્ણય આદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે. બધું જ મળ્યું છે, રાગાદિક મંદ છે અને હવે જીવ જો પુરુષાર્થ વડે પહેલા તો એ ઉપદેશ સાંભળીને ઉપદેશના નિમિત્તથી, કાર્ય તો પોતે જાતે કરવાનું છે પણ એમાં નિમિત્ત કારણ ઉપદેશ છે, પ્રભુની વાણી છે કે ગુરુનો ઉપદેશ છે કે શાસ્ત્રમાંથી એ દ્રવ્યશ્રુત વાંચીને જે કંઈ પ્રાપ્ત થયું છે એ ઉપદેશ છે. એના નિમિત્તથી એણે તત્વનો નિર્ણય કરવો. હવે તત્વના નિર્ણયની જ વાત અહીંયાથી ચાલી આવે છે ક્યારની, તો એમાં ફરી પાછું યાદ કરાવું કે તત્વના નિર્ણયની વાત કેમ કહી અને એમાં ઉપયોગ લગાવવાની વાત કેમ કહી, તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ઉમા સ્વાતીજીનું બીજું સૂત્ર, તત્વાર્થ સૂત્રમાં, મોક્ષશાસ્ત્રમાં બીજું સૂત્ર છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને પહેલું સૂત્ર શું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે તેમાં સમ્યક દર્શનથી શરૂઆત કરીને મોક્ષ માર્ગ છે. તો એ સમ્યક દર્શન કઈ રીતે છે? તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે તત્વનો સાચો નિર્ણય, જેમ છે તેમ યથાર્થ નિર્ણય, અને એવો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે એમ અહીંયા પંડિતજી કહે છે કે તત્વ નિર્ણય આદિમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે ત્યારે તેનું ભલું થાય. ભલું થાય એટલે સમ્યક દર્શન થાય. જો આ અવસરમાં પણ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે, અગર કાં તો મંદ રાગાદી સહિત વિષય કસાયોના કાર્યોમાં જ પ્રવર્તે, મંદ રાગાદી છે, મંદ કસાયો વર્તે છે એટલે એને બધી સાનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, અને એ અનુકૂળતાઓનો ઉપયોગ એ વિષય કસાયમાં જ કરે, એ આખો સમય વિષયોમાં જ રાચી રહે, તો પછી બધું નકામું જશે. એટલે જે કરવાનું છે એ નહીં કરે અને એ વ્યવહારના કાર્યોમાં જ એ લાગ્યો રહેશે તો પછી કંઈ થવાનું નથી, આખો ભાવ બગડવાનો છે. આવો ભાવ વારંવાર મળતો નથી પ્રભુ. એટલે અહીંયા કહે છે કે જેને આ બધું પ્રાપ્ત થયું છે એણે એવા વિષય કસાયોના કાર્યોથી દૂર રહેવું. જો વિષય કસાયોના કાર્યોમાં જ પ્રવર્તે અથવા કાં તો વ્યવહાર ધર્મ કાર્યોમાં પ્રવર્તે તો અવસર તો ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે. જો પંડિતજી બહુ સરળતાપૂર્વક અને તર્ક દ્વારા આ બધું આપણને સમજાવ્યું છે. આગળ પણ કહે છે કે બીજું કે આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે. પોતે ખરેખર એવો પુરુષાર્થ કરે ને તો એને વિશુદ્ધિ થાય છે, એટલે કે અશુદ્ધિ ઘટે છે, અશુદ્ધિ ઘટે છે અને શુદ્ધિ વધે છે, એટલે વિશુદ્ધતા વધે છે. તત્વનો નિર્ણય કરી અને જો પુરુષાર્થ લગાવે છે તો એ ભાવ શુભ ભાવ છે. આત્મા શુદ્ધ નિર્મળ છે અને મારું એવું જ સ્વરૂપ છે એવો વિચાર એક કલાક કરવાથી પુણ્યનો બંધ તો પડે છે પણ અશુદ્ધિ ઘણી ઘટે છે, એટલે એ વિશુદ્ધતા વધે છે એમ કહેવાય. ઘણા લોકો એમ કહે છે ને કે તમે શું કરો છો, બસ ચોપડા વાંચવાના, બીજું કંઈ કરવાનું નહીં, બસ ખો ગયા ધર્મ. ઘણા લોકો આ રીતે વાત કરતા હોય છે. એમને જે લોકોને ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી અને માત્ર બાહ્ય તપને જ ધર્મનું સ્વરૂપ સમજે છે ને, એ બધા આવું કહે કે બસ તમારે તો બીજું કંઈ કરવું છે નહીં, બસ વાતો કરવી છે, વાતોમાં ધર્મ આવી ગયો, કરના ધરના કુછ નહીં ઓર બસ હો ગયા ધર્મ, આવું લોકો માને. આપ ગુરુદેવ કાનજી સ્વામીએ જે બધી વાત કરી તો એની સામે એ લોકો આવું બોલતા કે કરના ધરના કુછ નહીં ઓરે હો ગયા ધર્મ, બસ એવું છે કાનજી સ્વામીમાં. તો એવું બોલનારા એક ભાઈ, એવું માનનારા એક ભાઈ અત્યારે ખૂબ બદલાઈ ગયા. એ ભાઈ મારી પાસે આવ્યા અને મારી પાસે ઘણા સમયથી આવતા હતા, વાતચીત કરતા હતા. અમને એમની શ્વેતાંબરની માન્યતા પ્રમાણે ઘણી બધી ઊંધી માન્યતાઓ લઈને હું ઘણી વાર સમજાવવાની કોઈક વાર વાતો કરતો બધું, પણ વ્યર્થ હતું. પછી એમને વિચાર આવ્યો કે સમયસાર વાંચીએ આપણે, કેમ કે સમયસાર આટલું બધું સમયસાર તમે કહો છો, તો પછી મને કે સમયસાર આપો. તો મેં એમને એમ કહ્યું કે ભાઈ સમયસાર તમે રહેવા દો, એને બદલે તમે પ્રવચન રત્નાકર લઈ જાઓ. પ્રવચન રત્નાકરની અંદર સમયસાર છે, સમયસારની ગાથા છે, અને વધારામાં ગુરુદેવે જે સમયસારની ગાથાઓ ઉપર ને બધા કળશ વગેરે ઉપર જે કંઈ પ્રવચન આપ્યા છે એ બધા પ્રવચનો પણ સાથે છે, એટલે તમને એ સમજાશે, નહીં તો તમે ખરેખર સાચા અર્થમાં સમયસાર નહીં સમજી શકો. તો કે ના નહીં, મેં બહુ સમજાવ્યા, મેં કીધું તમે પ્રવચન રત્નાકર લઈ જાઓ, એમાં સમયસાર તો આવી જ જાય છે પણ વધારામાં ગુરુદેવના પ્રવચન આવે છે. એટલે હઠ પકડી ના મને સમયસાર આપો, હમણાં તો મારે સમયસાર જ જોઈએ છે. મેં કીધું સારું સમયસાર લઈ જાઓ. સમયસાર પુસ્તક લઈ ગયા, થોડાક વખત પછીથી પાછા આવ્યા અને પછી સમયસાર પાછું આપી ગયા. ત્યાર પછીથી મને કે તમે પેલું કહેતા હતા ને એ આપો ને. મેં કીધું શું? તો કે આ પેલું તમે કહેતા હતા ને કે સમયસારનું પ્રવચન. મેં કીધું હા, ગુરુદેવ કાનજી સ્વામીના જે પ્રવચનો છે એ તમને હું આ પહેલો ભાગ આપું છું, એમ કરીને મેં એમને પ્રવચન રત્નાકરનો પહેલો ભાગ આપ્યો. એ લઈ ગયા અને પછી તરત જ એ તો પાછા લગભગ 15-20 દિવસમાં તો પાછા આવ્યા તરત જ. મને કે બહુ સરસ છે આ તો, કેમ મને હવે બીજો ભાગ આપો. અને એમ કરતા કરતા એ પાંચમા છઠ્ઠા ભાગ સુધી પહોંચ્યા અને દરમિયાનમાં મારે અહીંયા અમેરિકા આવવાનું થયું અને એ વાત સાંભળી એટલે તો બહુ જ ચિંતામાં મુકાઈ ગયા. અરે કે હવે મારું શું થશે, કે તમે તો અમેરિકા ચાલ્યા જશો ને મારે તો અધૂરું રહી જાય આ સમય સારા. આ તો એટલો બધો રસ પડ્યો. મેં કીધું ના ના મેં તમારા માટે વ્યવસ્થા કરી છે અને હું બીજા ભાગ પણ આપીને આવ્યો. પાછો ગયો ત્યારે એ ખુશ થતા થતા મારી પાસે આવ્યા. ત્યાં સુધી એમણે બધા ભાગ પૂરા કર્યા અને મને કહે કે આમાં તો સ્વામીજીએ બહુ અદભુત વાત કરી છે. પછી એમની દ્રષ્ટિમાં કાનજી સ્વામી સ્વામીજી થયા અને પછી એમણે મને દિલ ખોલીને વાત કરી. મને કહે કે અમે તો એવું સમજ્યા હતા અને અમને એવું સમજાવવામાં આવ્યું હતું કે કાનજી સ્વામી જે વાત કરે એમાં તો કરના ધર્મના કુછ નહીં અરે હો ગયા ધર્મ બધી એવી વાતો હોય છે, પણ કે આવું તો અમે ક્યારેય વાંચ્યું નહોતું ને આવો તો વિચાર પણ કર્યો નહોતો. આ સમયસાર ઉપરના એમના જે પ્રવચનો છે એ તો અદ્ભુત વસ્તુ છે અને હવે એ બધું બેસે છે. અને એ ભાઈ ખૂબ બદલાઈ ગયા. એટલે જે પ્રયત્ન કરે છે ને અને જે માન્યતા છોડીને થોડુંક પણ એમાં ઉપયોગ લગાવવાનો કાર્ય કરે છે એને તો પ્રાપ્ત થાય જ છે. તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવવાની વાત અહીંયા પંડિતજી કહે છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિહીન થાય છે, તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થતાં તેને તત્વોમાં યથાવત પ્રતીતિ આવે છે. જો આ વાત પણ અહીંયા જે કરી છે એ પણ મહત્વની છે કે આપોઆપ દર્શન મોહનો ઉપશમ થાય. હવે આપોઆપ થાય એટલે શું થાય કે આપણે જે પેલું ઉત્કર્ષણ આકર્ષણની વાત કરીને કર્મના, એમ કર્મ મંદ પડી જાય, દર્શન મોહનીય પણ મંદ પડી જાય, એનો ઉપશમ થાય. કેમ કે તમે ઉપયોગ તમારો હંમેશા શુદ્ધ તરફ રાખો છો, ભલે શુદ્ધ ભાવમાં નથી જતા, સ્વભાવમાં જેવો સ્વભાવ છે એનો સ્પર્શ ભલે ન થતો હોય પણ દ્રષ્ટિ ત્યાં આત્મા તરફ રહી છે અને શુદ્ધ ઉપયોગ ને માટે થઈને તમે નિર્ણયો કરી રહ્યા છો. એમ જે સાચા નિર્ણયો થાય છે એ વખતે જે મનન મંથન ચિંતવન થાય છે એ બધું એમાં ખૂબ કાર્યકારી થાય છે. એટલે અહીંયા આપોઆપ દર્શન મોહનો ઉપશમ લખ્યો છે એ ખરેખર આપોઆપ નથી, પણ એ તમારા પુરુષાર્થનું ફળ છે. વર્તમાનમાં જે પુરુષાર્થ કરીએ એના ફળ રૂપે આજથી શરૂ કર્યું હોય તો 2-3 વર્ષને અંતે એ દર્શન મોહનીયનો ઘણો ઉપશમ થઈ જાય છે અને પછી તો તત્વની વાતો એવી સમજમાં આવવા માંડે છે, એક પછી એક અદભુત વાત ખૂબ સહેલાઈથી સમજાઈ જાય છે. ભલે એટલો બીજો તત્વનો એટલે વ્યાકરણ આદિનો ન્યાય આદિનો અભ્યાસ ન હોય તો પણ સમજાય છે. જો બેનશ્રીબેનનું ઉદાહરણ આપણે લઈએ કે એમને બધું જ સમજાઈ જતું હતું, બધા ન્યાય બધા બધું સમજાઈ જતું હતું. એમને કોઈ એવા મોટા ન્યાયશાસ્ત્રનો કે એમને વ્યાકરણનો કે સંસ્કૃતનો કે એવો કોઈ એમને અભ્યાસ હતો નહીં, છતાં પણ ગુરુદેવની વાત એક પછી એક બધી જ બેસતી જતી હતી. કેમ કે દર્શન મોહનીયનો એ જ તરફનું લક્ષ એટલે એ બધું જ બેસતું હતું. શરૂઆતમાં તમે એમના જીવનચરિત્રમાંથી જો વાંચશો તો એમાં આવે છે કે હિંમતભાઈ એમના ભાઈ સાથે જ્યારે ચર્ચા કરતા તો હિંમતભાઈ પૂછતા કે બેન તને આ બેસે છે આ વાત ગુરુદેવની, તો કે હા ભાઈ મને તો બરાબર બેસે છે, આમ જ છે ગુરુદેવ કહે છે એમ જ આમ જ છે. એટલે હિંમતભાઈ કરતા પણ એમનો એ વખતનો જે ક્ષયોપશમ એવો હતો કે દર્શન મોહનીયનો ઘણો 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 ઉપશમ થઈ ગયો હતો. એટલે એમને તો બધું જ બરાબર જ બેસી જતું હતું. તત્વની વાતમાં એમને ક્યાંય એમ નહોતું થતું કે ભાઈ આ શબ્દોના અર્થ નથી આવડતા કે આ વ્યાકરણ નથી સમજણ પડતું કે આ સંસ્કૃત નથી આવડતું, એવું કંઈ નડતું નહોતું. એટલે અહીંયા જે વાત પંડિતજી લખી છે ને એ વાત બરાબર છે કે કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થતાં તેને તત્વોમાં યથાવત પ્રતીતિ આવે છે. હવે આનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. અહીંયા પણ જો સમજવાનું છે કે તત્વ નિર્ણયના અભ્યાસ જ એ જ કર્તવ્ય, બીજું કંઈ કર્તવ્ય નહીં. વાત બરાબર છે. તત્વ નિર્ણયનો અભ્યાસ એટલે શું, તત્વનો અભ્યાસ એટલે શું, એના નિર્ણયનો અભ્યાસ એટલે શું, જેમ તત્વ છે તેમ જ લેવા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એવી જ શ્રદ્ધા કરવી. એટલે હીરો છે અને માટી છે એ બંને પુદ્ગળ રૂપે જ જ્યારે જણાવવા માંડે ત્યારે સમજવું કે તમને સાચો તત્વનો નિર્ણય થયો છે, એવી શ્રદ્ધા થવી જોઈએ. કહેવા માત્રથી નહીં પણ ખરેખર એમ જ થઈ જાય. આપણે પરમ સમરસી ભાવમાં એ વાત કરી છે કે પરમ સમરસી ભાવનું પહેલું ચરણ છે ને એમાં એવું હોય કે એ હીરો હોય કે માટી હોય પથરો હોય બધું એને તો એક સરખું જ લાગે, પૂદગળ એટલે પૂદગળ તરીકે જ લાગે ને એમ જ શ્રદ્ધાન થઈ જાય. પછી કોઈ એને એના વિશે કંઈ બીજું એમ ઉત્સાહ આવે કે એમાં ઇષ્ટબુદ્ધિ થાય કે એવું કંઈ થાય જ નહીં, કે બધું બરાબર છે ઠીક છે પૂદગળ છે તો છે, પૂદગળની બધી રચનાઓ છે એમાં શું શું આટલા બધા ઉત્સાહિત થઈ જાઓ છો, એમાં એમાં શું આશ્ચર્ય કરવા જેવી વાત શું છે? કંઈ પણ નવી શોધખોળ થાય તો એને એમાં કોઈ આશ્ચર્ય લાગે જ નહીં કે બધી પૂતગળની રચના છે અને પૂતગળની રચના એના કારણે થાય છે તો થાય છે. એથી શું મારો આત્મા, ભગવાન આત્મા જે છે એમાં બધું સુખ આનંદ શાંતિ બધું ભર્યું પડ્યું છે. આ બહારમાં કંઈ સુખ ને શાંતિ કે આનંદ કંઈ છે જ નહીં એવો એને નિર્ણય થઈ જાય છે. આત્માને, દરેક આત્માને, જીવને એ જીવ તરીકે જ જુએ છે, સિદ્ધ સમાન જ જોવા માંડે છે. જે પરમ સમૃદ્ધિ ભાવનું બીજું ચરણ છે એની વાત લઈએ તો એ પણ તત્વનો જ નિર્ણય છે. તત્વનો નિર્ણય એટલે જેમ તત્વ છ દ્રવ્ય જેમ છે એવી જ શ્રદ્ધા વર્તે. પછી એમના એમની પર્યાયો પ્રત્યે કોઈ ઊંચ નીચના ભેદ લાગે કે ઇષ્ટ અનિષ્ટ લાગે, એમાં સારું ખરાબ લાગે એવું હોય જ નહીં. એ સાચો તત્વનો નિર્ણય છે. એવો નિર્ણય થાય એટલે સમ્યક દર્શન થયા વિના રહેતું જ નથી. એટલે દર્શન મોહનીય જે છે એનો ઉપશમ કે ક્ષય થાય જ, સ્વયં થાય છે. એટલા માટે જીવનું કર્તવ્ય શું છે કે તત્વ નિર્ણયનો જ અભ્યાસ, બસ એ જ વાત, બીજી કોઈ વાત કરવાની નથી. અને પછી એક વખત સમ્યક દર્શન થશે પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, આત્મા તરફ દ્રષ્ટિ રહે છે, આત્માનો અનુભવ કર્યો છે, પછી તો હવે એને પૂર્ણતાએ પ્રાપ્ત કરવા માટેની તાલાવેલી લાગી જાય છે. પછી ચારિત્ર આપોઆપ થવાનું જ છે. એમાં એકાદ બે ભાવ વધારે ઓછા થાય પણ વધુમાં વધુ 15 ભાવમાં તો એ ચારિત્રની પ્રાપ્તિ કરી લેવાનો જ છે. એટલે અહીંયા એમ કહ્યું કે એ તત્વ નિર્ણયનો અભ્યાસ જ કર્તવ્ય છે અને તેનાથી દર્શન મોહનો ઉપશમ તો સ્વયં જ થાય છે. એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. એટલે દર્શન મોહનીયનો ઉપશમ થવાનો જ છે, એટલી વાત એમાં કરી દીધી છે. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ. બહુ સરસ વાતો છે બધી અને તત્વના નિર્ણય સંબંધી આપણને જે અત્યારે વર્તમાનમાં જે અવસ્થા છે, આપણી જે પર્યાય છે, એમાં ઘણી અનુકૂળતાઓ છે. માત્ર પુરુષાર્થની ખામી છે. તો બધાએ એ પુરુષાર્થ ઉપાડવાનો છે. બસ આખો દિવસ એ જ વાતમાં, એ જ વિચારમાં, એ જ મનન મંથનમાં રહેવાનું છે. ગમે તે કંઈ પણ કરતા હોઈએ કે કંઈ પણ ન કરતા હોઈએ પણ દ્રષ્ટિ આત્મા તરફ રહે અને એ છ દ્રવ્યોનો એ જ રીતે વિચાર થાય, એ જ રીતે તત્વનો નિર્ણય થયા કરે એમ કરવું જોઈએ. ભૂલી જવાય તો ફરી કંઈક શાસ્ત્ર લઈને એની વાત વાંચતા ફરી પાછા એમાં આવી જઈએ. નાના નાના કેટલાક એવા શાસ્ત્ર વગેરે હોય છે કે જે હંમેશા આપણે સાથે રાખી શકીએ કે જેના દ્વારા આપણે આવા તત્વના નિર્ણય સંબંધીનો વિચાર આપણને આવે. તત્વધારા પણ એક એવું નાનકડું પુસ્તક છે, બધા પાસે નથી ઉપલબ્ધ, પણ જેમાંથી કૃપાળુદેવના વચનામૃત વાંચતા વાંચતા એ રીતે આગળ વધી જવાય છે. ભૂલી જઈએ એટલે પાછા એમાં જવાય. ગુરુદેવના વચનામૃતનું પુસ્તક છે એ પણ એવું જ છે. બેનશ્રીબેનના વચનામૃતનું પુસ્તક છે એ પણ એવું જ છે. એટલે કંઈક એવું નાનકડું પણ સાથે રાખ્યું હોય તો એને એનો અભ્યાસ કરતા કે જેમાં વચનામૃત હોય, એટલે ભલે ને એક બે કે ત્રણ લીટીનું વચનામૃત હોય તો પણ ફરી પાછું આપણને એ યાદ આવી જાય છે. એટલે જ્યાં ઉપયોગ બહારમાં રખડતો હોય, અન્ય વિચારોમાં આપણે રોકાઈ રહ્યા હોય, ત્યાંથી આપણે પાછા વળી જઈએ છીએ. એટલે આ બધું તત્વ નિર્ણયના અભ્યાસમાં ખૂબ ઉપયોગી અને કાર્યકારી વર્તાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્નો હોય તો આપણે લઈએ. પ્રશ્ન નથી તો પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.